તારીખ 13/11/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 129 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 78.
ગુરુ ઉપકારનો વિશેષ મહિમા કર્યો છે, આગળ કહે છે. આ પંચમ કાળમાં સાક્ષાત સર્વજ્ઞ પરમાત્માના વિરહ પડ્યા. અત્યારે તીર્થંકર દેવ કેવી પરમાત્મા કોઈ થઈ શકે એ પરિસ્થિતિ નથી. ભગવાન કુમકુંડાચાર્ય જેવા ધર્માચાર્યના સત્સંગો દુર્લભ થયા. ભાવમુનિ મુનિરાજ આચાર્ય મહારાજ એ વસ્તુ પણ દુર્લભ થઈ ગઈ. ન થઈ શકે એવું નથી કેવળીની માફક, પણ અત્યારે સેંકડો વર્ષથી જોવા મળતા નથી. આવા દુષ્મ કાળમાં એ પરિસ્થિતિવશ જ્ઞાનીને નહીં ઓળખનાર લોકો નિંદા કરે છે, જેનાથી ઉપકાર થવાની એક પરિસ્થિતિ માત્ર રહી છે. એવા જ્ઞાની પુરુષોની તો લોકો નિંદા કરે છે કે શ્રીમદે જગતમાં પૂજાવા માટે બધું લખ્યું છે, સત્પુરુષનો મહિમા કરવાનું વિશેષે કરીને લખ્યું તો મુમુક્ષુઓના હિતાર્થે લખ્યો, પણ જેને અવળું લેવું છે એ અવળું લે છે. કે પોતાને પૂજાવું કોઈ રીતે લખ્યું, પોતે તો ગુપ્ત રહેતા હતા, પૂજાવું હોય તો ગુપ્ત કેમ રહે. અરે કેટલી અધોમુખ દશા! એ જ્ઞાનીની નિંદા કરનારની અધોમુખ દશા કેટલી! ગુરુદેવશ્રીને કરુણા આવે છે. અરે શબ્દમાં કરુણા છે. જ્યાં તરવાનું સ્થાન છે, જે તરવાનું નિમિત્ત છે, એને બુડવાનું નિમિત્ત બનાવે છે, એટલે કરુણા આવે છે. આમ તો જીવની મિથ્યાત્વ અવસ્થામાં આયુ પૂર્ણ થવાની સ્થિતિ એ લગભગ તો સારી ગતિ અત્યારે હોય એવી પરિસ્થિતિ નથી. એમાં વળી વિશેષ કરીને જ્ઞાની પુરુષોની નિંદા કરે કે નિષેધ કરે ત્યારે ગુરુદેવશ્રીને કરુણા આવે છે કે અરે રે કેટલી અધોમુખ દશા! જ્ઞાનીને તેની દયા આવે છે કે અરે તે બિચારા મહામોહને વશ સ્વયં અપરાધી થાય છે, દર્શન મોહની તીવ્રતા થઈ જવાને લીધે સ્વયં અપરાધી થાય છે. કોઈ એને અપરાધી કરતું નથી, પણ સ્વયં અપરાધી થાય છે. વિશેષ દયા આવે છે, કેમ કે ઘણા દુઃખી થશે બિચારા, એટલે વિશેષ દયા આવે છે. કોઈ દુઃખી થાય એ તો જ્ઞાની ઈચ્છે નહીં. જેમ ઊંધો ઘડો હોય તેની ઉપર બધા ઘડા ઊંધા જ આવે, ઊંધા ઘડા ઉપર બધા ઘડા ઊંધા જ આવે. તેમ જેને અસતનો આદર છે, ઊંધી શ્રદ્ધા છે, અસતનો આદર છે, શ્રદ્ધા ઊંધી છે, સતનો અનાદર છે, તે શાસ્ત્રમાં છે, તો પણ તેમાંથી અવળું કાઢે. એ શાસ્ત્રમાંથી ને એમાંથી ઊંટું કાઢશે. જગત ત્રણેય કાળ રહેવાનું છે. જગત તો આમ નામ ત્રણેય કાળ ચાલવાનું છે. જ્ઞાની બધું સમજે છે, એ જ્ઞાનીના જ્ઞાનમાં છે કે આવા જીવો પણ જગતમાં રહેવાના છે, આમ નામ જગત ચાલવાનું છે. છતાં પણ સર્વજીવો ધર્મ પામી જાય એવી ધર્માત્માને અંતર કરુણા જાય છે. શંકર દેવા જેવાને પણ એવી કરુણા થઈ જાય છે, અરે જગતના જીવો બધા પામી જાય. આવો સુંદર વિતરાગ માર્ગ બધા કોઈ સુખ શાંતિ નો માર્ગ છે, બધા જીવો સુખ શાંતિ ને પામો. એટલે કે મારો આત્મા જલ્દી પૂર્ણ પવિત્ર પદ ને પામી જવો જોઈએ. નિમિત્ત માંથી ઉપાદાન કહી દઈશ. બધા આત્માઓ પામો એટલે હું કઈ બાકી રહું એ પ્રશ્ન નથી. હું પણ શીઘ્ર પૂર્ણ પદ ને પામી જાઉં. સંસારના જીવો પ્રત્યે સમાન કરુણા છે, બધા જીવો પ્રત્યે સમાન કરુણા છે, કોઈના પ્રત્યે ઓછી અટકી કરુણા છે એમ નથી. સતની નિંદા કરનાર, ભૂલ કરનાર તો તેની પ્રકૃતિ છે, આત્મા નથી એમ કહે છે. એ નિંદા કરે છે, બિચારો ભૂલ કરે છે, એનો પ્રકૃતિ દોષ છે. પણ પરમાર્થે પોતે પણ સિદ્ધ જીવો છે એમ નિષ્કારણ કરુણા આવે છે. નાની તેને વર્તમાનમાં જ દુઃખી દેખે છે અને કહે છે કે ભાઈ, તારી ઊંધાઈનું પૂરતું ફળ તું વર્તમાનમાં દેખી શકતો નથી, પણ ભવિષ્યમાં તારું દુઃખનું કોઈને બતાવી પણ નહીં શકે, તારું દુઃખ વ્યક્ત નહીં કરી શકે, બીજા સમજી નહીં શકે. એટલો બધો દુઃખી થઈશ કે બીજાને ખબર નહીં પડે કે આ જીવ કેટલો દુઃખી છે. તેની દયા આવે છે. ગુરુ ભક્તિનો મહિમા કરે છે. રૂપત ચાલે છે ને, માંગણી ચાલે છે. ઓ સત્પુરુષ કે વચનામૃતમ જગે હિત કરમ, રૂપત ચાલે છે, એમાંથી મંગળી છે. કે ગુરુ ભક્તિ સે લહુ તીર્થ પ્રતિપદ શાસ્ત્ર મે વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુ રાજ ગે નમસ્કાર. હા, કાર્તક સુદ પૂનમ નું ચાલે છે, ત્યાં સમાધિ મંદિરમાં ચાલે છે. 51 વર્ષ પહેલા સમાધિ મંદિરમાં આ વ્યાખ્યાન ચાલે છે. ગુરુદેવ કૃપાળુદેવ નો મહિમા કરે છે. સત્પુરુષની ભક્તિ તે સ્વરૂપ ભક્તિ છે. શું કહે છે? સત્પુરુષની ભક્તિ તે આત્માના સ્વરૂપની ભક્તિ છે. સત્પુરુષનો અનાદર તે પોતાના સ્વરૂપનો અનાદર છે એમ કહે છે. એ કેવી છે? શાસ્ત્રમાં છે કે સત્પુરુષ તીર્થંકરની ભક્તિ તથા સદગુરુની ભક્તિ વડે તીર્થંકર નામ ગોત્ર બંધાય, એની ભક્તિ કર્તન કરવાથી એમના જે કોઈ એક આખું તીર્થંકર દ્રવ હોય એને એ પ્રકારનું કર્મ બંધાય છે. તે સર્વોત્કૃષ્ટ પુણ્યનો પ્રભાવ ત્રણેય લોકમાં કલ્યાણકારી ગણાય છે, એવો જે તીર્થંકર દેવનો પુણ્ય પ્રભાવ છે અનેક અનેક જીવોને કલ્યાણકારી થાય છે. 100 ઇન્દ્રો જેના ચરણો સેવે એવો ગુરુ ભક્તિનો મહિમા છે. તીર્થંકર પદ માનશે ને, એવો મહિમા છે કે 100 ઇન્દ્રો એના ચરણો સેવે. ત્રણેય લોક આવી ગયા, નાગેન્દ્ર છે ને એટલે નીચે એનો લોક પણ આવી ગયો. તો પછી સ્વભાવની સ્વરૂપ ભક્તિની શી વાત? જો ગુરુ ભક્તિનો આટલો મહિમા છે તો સ્વરૂપ ભક્તિની શી વાત થાય? તીર્થંકર ભગવાન સર્વજ્ઞ દેવ એટલે દેવાદી દેવ છે, અઢાર દોષ રહિત છે, ત્રણ લોકના નાથ છે અને પૂર્ણ વિતરાગ જીનેશ્વર ભગવાન સર્વજ્ઞ પરમાત્મા છે. આવું તીર્થંકર દેવ સર્વજ્ઞ દેવાદી દેવ છે, નિર્દોષ અઢાર દોષ રહિત છે, ત્રણેય લોકથી પૂજનીય છે, પરિપૂર્ણ વિતરાગ જીનેશ્વર પરમાત્મા છે, તેમણે ઉત્કૃષ્ટ પુણ્યનો સંયોગ હોય છે. તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવે ત્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યનો સંયોગ હોય છે. એમનું શરીર પરમ ઔદારી સ્ફાટિક જેવું હોય છે, સ્ફટિક રત્ન હોય એવું, આરપાર નિર્મળ દેખાય એવા પરમ ઔદારી પરમાણુઓ થઈ જાય છે, એવું જ્ઞાન પ્રગટ થાય એ તિરમાનું સ્થાને પરમ ઔદારી ઔદારિક માંથી પરમ ઔદારિક શરીર થઈ જાય છે. ઇન્દ્રો આવીને સમવસરણ એટલે ધર્મસભાની અલૌકિક રચના કરે છે. આ બધું વારંવાર યુક્તિ પ્રમાણથી સિદ્ધ કરવા ન બેસાય, બધું યુક્તિ પ્રમાણથી સિદ્ધ થાય છે એમ કે છે. તો બધી વખતે ક્યાંથી એવું સિદ્ધ કરવા બેસે, તો કઈ વખત રહે નહી. આગળ ઘણી વાર કહેવાયું છે, માટે શંકા ન કરવી, એવી વાતમાં શંકા ન કરવી. ગુરુ ભક્તિ થી તીર્થપતિ પદ પણ મળે છે એમ કે છે. વર્તમાનમાં સોળસ કારણ તો લીધું છે, પણ એમાં આ એક વિશેષ લીધું. વર્તમાનમાં પણ પંચ મહાવિધિ ક્ષેત્રમાં સાક્ષાત સર્વજ્ઞ ભગવાન પરમાત્મા શ્રી સિમંદર પ્રભુ બિરાજી રહ્યા છે. આ જે સ્થિતિ કહીએ છીએ તે સ્થિતિ એમ જ છે, તેમાં શંકાને સ્થાન નથી. તેના ઘણા પ્રમાણો છે, એક પ્રમાણ નથી, અનેક પ્રમાણથી સિદ્ધ થયેલી એ વાત છે. અને આત્માની સર્વોત્કૃષ્ટ પવિત્ર દશામાં એમ હોવા યોગ્ય છે, એવી દશા પરિપૂર્ણ થાય ત્યારે એવી પવિત્ર દશાને એવું જ હોવા યોગ્ય છે. પરિપૂર્ણ વિતરાગતા પાસે જગતની સર્વ રિદ્ધિ સિદ્ધિઓ એના સંયોગ રૂપે હોય તો એમાં શું નવીન છે. એથી બીજું ઋણું સ્થાન પણ રિદ્ધિ સિદ્ધિને રહેવાનું કયું હોય શકે એમ કે છે. મલિન પરિણામ વાળા કરતા હીણા છે કઈ એમ કે છે. એ વિશે શાસ્ત્રમાં વિસ્તાર છે, અને સ્વભાવે સિદ્ધ સ્વયં આત્મામાં પણ વિસ્તાર છે. શાસ્ત્રમાં પણ વિસ્તાર છે અને આત્મામાં પણ એનો વિસ્તાર છે. એ ભાવના જ પરિણામ છે, આત્મભાવના જ પરિણામ છે. અત્રે જે પ્રકારે શ્રી સદગુરુનું મહાત્મ કહેવામાં આવે છે તેમાં જરાય અતિશયોક્તિ નથી. કોઈ એમ ન માની લે કે આ વધારે પડતું કહી દે છે, ત્યાં કાંઈ અતિશયોક્તિ નથી. ખરેખર તો પૂરેપૂરી મહિમા કરી શકાય એવું છે નહીં, વાણીનો એટલો પહોંચ નથી, એટલી શક્તિ નથી કે એટલો મહિમા કરે. આત્માનું યથાર્થ સ્વરૂપ સમજાય, જે જે વસ્તુ સ્થિતિ છે તે સમજાય, તેમાં વિરોધ ન આવે, ક્યાંય વિરોધ ન આવે. જો યથાર્થ સમજાય તો અવિરોધ પણે સરંગ બધું સમજાય, ક્યાંય વિરોધ ન આવે. ને એક જગ્યાએ વિરોધ આવે એ બધી જગ્યાએ વિરોધમાં ઉભો છે, પછી બે વાત માને છે પણ એની બરાબર નથી. ધર્માત્મા સાધક ગુરુ ભક્તિ વિશેષપણે કરે છે, ધર્માત્મા સાધક છે તે ગુરુ ભક્તિ સાધક, ધર્માત્મા પોતે પણ ગુરુ ભક્તિ વિશેષપણે કરે છે. જે પ્રશસ્ત રાગ છે પોતાને, તે રાગની દિશા બદલાવી છે. રાગ પહેલા જે સંસારનો હતો એ દિશા બદલાવી નાખી છે. સતની પ્રીતિ આગળ અસતને ભૂસી નાખ્યું છે, સતની પ્રીતિ વડે અસતને ખલાસ કરે છે. સંસારનો દ્રષ્ટિમાં અભાવ વર્તે છે, પોતાની દ્રષ્ટિમાં એકલો શુદ્ધાત્મા છે, સંસાર રહિત તત્વ છે. એ દ્રષ્ટિમાં તો સંસારનો અભાવ વર્તે છે કે હવે મારે સંસાર નથી, ચોખ્ખે ચોખ્ખું દેખાય છે એમ કે છે. માત્ર મોક્ષ માર્ગમાં પ્રયાણ છે, સમયે અનન્ય પ્રેમે, અનન્ય ભક્તિએ, અનન્ય પુરુષાર્થે પોતાના સ્વરૂપ પ્રત્યે, મોક્ષ પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે. તેને સંસારનો ભાવનો અવકાશ નથી. એવા સાધક સ્વભાવ પૂર્ણતાના લક્ષ્ય ઉછળીને કહે છે. એવા સાધક છે એ સ્વભાવ કહો કે પૂર્ણતાના લક્ષ્ય ઉછળીને કહે છે કે ત્રિકાળ જયવંત વર્તો શ્રી સદગુરુ રાજને સાધક પણ ગુરુરાજને નમસ્કાર કરે છે. ત્રિકાળ જયવંત વર્તો એવી ભાવના આવે છે. પોતાનો વિતરાગ ભાવ જયવંત વર્તાવીને ગયા છે. પોતે તો પોતાનો વિતરાગ ભાવ જયવંત કરીને ગયા છે. શ્રી કસાઈને જીતીને શાસન ને નબળું છે માટે એવા પુરુષો પાકે જ. શાસન ને નબળું છે એટલે પાકવાના છે એમ કે છે. શાસન ચાલવાનું છે. કોઈ ને કોઈ પુરુષો એવા થયા થશે અને તેને ઓળખનારા પણ જાગે. એવા પુરુષો પણ થાય, તેને ઓળખનારા પણ થાય, ભલે સંખ્યા ઓછી હોતી હોય પણ એ પણ બને. પાંચમા આરાના છેડા સુધી જ્ઞાની નો સદભાવ છે માટે ત્રિકાળ જયવંત વર્તે છે. સંસારમાં લખાય છે કે ચિરંજીવી હો, આશીર્વાદ આપે ને તો દીર્ઘાયુષ્ય હો, ચિરંજીવી હો. એમ ચિરંજીવી પણ તો દેહના નિમિત્તે છે. એ કઈ છે તો શરીરની વાત છે. પણ આ અવિનાશી ચૈતન્ય નિત્યમાંથી જાગ્યો એ તો પછી કૃષ્ણનાથી અનંત ચિરંજીવી છે. અવિનાશી ચૈતન્ય નિત્યમાંથી જાગ્યો એવો નિજ સ્વરૂપ આત્માનો સદ્ધર્મ એ વિશ્વમાં જયવંત વર્તે છે. એવો જે ધર્મ છે એ જયવંત વિશ્વમાં વર્તે છે, એનો વિજય છે. બીજા બધા તો મળદા છે. આ ધર્મ જ જીવંત છે અને ધર્માત્મા જ જીવંત છે. બાકી તો બધા મળદા છે હાલતા ચાલતા. ત્રિકાળ જયવંત વર્તો શ્રી ગુરુરાજને નમસ્કાર હે. પ્રણમુ પદતે વરતે જયતે. એમ પ્રણમી શ્રી ગુરુરાજ કે પદ આપ પરહિત કારણમ. પછી છેલ્લું પછી એમ પ્રણમી શ્રી ગુરુરાજ કે પદ આપ પરહિત કારણમ સ્વપરહિત કારણમ. જયવંત શ્રીજી ને રાજવાણી કરું તાસ ઉચ્ચારણમ. એવા ગુરુરાજના પદને જે સ્વપરહિતકારી છે એમને હું વંદન કરું છું, પ્રણામ કરું છું અને જીનરાજ વાણીનું ઉચ્ચારણ કરું છું. ભગવાનની વાણી આવી છે એમ ગુરુરાજને નમસ્કાર કરીને વાત કરું છું. મારા ઘરનું કહું છું, મારું ડાપણ છે એ વાત નથી. ત્રણેય કાળે અનંતા તીર્થમ કરો એ કરેલી વાત છે. એ જ વાત સર્વજ્ઞાનીઓ સર્વકાળે કરે છે. ભવભીત ભવિક જે ભણે ભાવે સુણે સમજે શ્રદ્ધે. ભવભીત ભવિક ભવથી જેને ભય લાગ્યો છે એવા ભાવિ ભવ્ય જીવો તે ભણે છે. સત્પુરુષની વાણીનું અધ્યયન કરે છે, તેને સાંભળે છે અને એની શ્રદ્ધા કરે છે. સતસ્વરૂપનો અભ્યાસ કરે, ગાય, ભાવના કરે, સાંભળે, સમજે અને માને, તેનું ફળ સમ્યક દર્શન. જે સતસ્વરૂપનો અભ્યાસ કરે એમનું ગાય એટલે વિશેષ રસ કરીને એનું ભજન કરે, ભાવના કરે, સાંભળે, સમજે, માને, તેનું ફળ સમ્યક દર્શન છે. કેમ કે સત્સૃતમાં શુદ્ધાત્મા સમ્યક દર્શનનો વિષય છે અને સમ્યક દર્શન છે એની જે નિરૂપણા કરેલી છે. જેવું શુદ્ધાત્મ સ્વરૂપ પરમાર્થે છે તેવું માનવું એ સમ્યક દર્શન છે. જેવું શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તેને જ વાસ્તવિકપણે આત્મકલ્યાણ અર્થે અંતરમાં સ્વીકાર કરવો, એનો ખરો સ્વીકાર એ પોતે જ સમ્યક દર્શન છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની અભેદતા એટલે એકતા લઈ પોતાના શુદ્ધ સ્વભાવમાં પૂર્ણ સ્થિરતા સાધીને જીવ નિજ પદને પામે છે. એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નું એકત્વ છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ મૂળ મોક્ષ માર્ગ છે. એ સ્વભાવમાં એનું પરિણમન છે. સાતતા સાતતા પૂર્ણ પદ પ્રાપ્ત કરે છે. શ્રીમદ ના પુસ્તકમાં ઘણી અર્થસૂચક ગંભીરતા છે. એમના વચનોમાં ભલે પત્રો છે તો પણ ઘણી અર્થસૂચક પરમાર્થ સૂચક એવી ઘણી ગંભીરતા ભરી છે. એમાં પ્રાય મુખ્યપણે વગેરે અપેક્ષા સાધારણ જીવને ન સમજાય એવું પણ કોઈ ઠેકાણે આવે છે. સાધારણ જીવોને ન સમજાય એવું પણ કોઈ ઠેકાણે આવે છે. માટે સત્સમાગમથી વાંચવું, એકલા એકલા ન સમજાય તો સત્સમાગમથી વાંચવું. કદાચ ન બેસે કોઈ વાત તો સત્સમાગમ વાંચી લેવું, સમજી લેવું, વાંચવું, વિચારવું. મોક્ષમાળા બધાએ વાંચવા જેવી છે. આ મોક્ષમાળા છે એ પણ બધાએ તો નાની ઉંમરમાં લખી છે ને, મોક્ષમાળા બધાએ વાંચવા જેવી છે. ભલે અંદર 50 થી કાંઈ ટૂંકી ભાષામાં અદભુત ભાવ ગ્રહીને પોતાની બળવાન કલમથી લખ્યું છે. દ્રવ્યસંગ્રહની ગાથાનો અર્થ પણ લીધો છે. એ મહાન આચાર્યોના અનુભવ પોતે પોતાની નોંધમાં ટપકાવી લીધેલ છે. અને વાંચનારને સુમન પડી એવી રચના બની છે. છતાં તેમની વાણીમાં એટલું બધું ગૂઢપણું છે કે તેમાં પ્રાય એટલે કથનચિત સાપેક્ષપણે સમજવાનું ઘણું હોય છે. તે સમજવા માટે મધ્યસ્થતા અને વિશાળ બુદ્ધિ જોઈએ છે ને. આ બધું તો છે ને દ્રવ્યસંગ્રહ 50 થી કાય ને દ્રવ્યસંગ્રહ બે લીધો. મહાન આચાર્યોના અનુભવને પોતાની નોંધમાં ટપકાવેલ છે. એ ભરેલું દ્રવ્યસંગ્રહની ગાથાનો પણ અર્થ લીધો છે. એમ કેટલા શબ્દો છે જો આગળ પાછળની સંધિ અપેક્ષા મળ્યા વિના કોઈ વાંચે તો ભાવમાં સંધિ તૂટી જાય અને સરખો મેળ બેસે નહીં. માટે સત્સમાગમ વાંચવા વિચારવા ભલામણ છે. એટલે ઠીક શું કીધું કે એકલા કોઈ વાત ન સમજાય એટલા માટે સાથે મળીને સત્સમાગમ સુવાચો, ચર્ચા કરો, ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરો, ભાવ ઉકેલવાનો પ્રયત્ન કરો. માટે સત્સમાગમ એ વાંચવા વિચારવા ભલામણ છે. શ્રીમદે તો મનુષ્ય જીવનમાં પોતાનું સુકૃત કર્યું. એમણે તો મનુષ્ય જીવનમાં પોતાનું સુકૃત કર્યું અને આત્માની અખંડ સમાધિ લઈને ગયા છે. પોતે પણ આત્માની ભાનની દશા લઈને અહીંથી જે છોડ્યો છે. એમ જે કોઈ મુમુક્ષુ જે પોતાના આત્માનું સ્વરૂપ સમજવાના લક્ષ્ય, એટલે કે માત્ર મોક્ષ વિલાસ, સંસારની અંશ માત્ર પણ ઈચ્છા નહીં, આત્માની વાસ્તવિક પ્રતીતિ કરવા ધારે તો આ કાળમાં પણ આત્મધર્મ આરાધી શકાય છે. એ પોતાના આત્મ સ્વરૂપના લક્ષ્ય જ આત્માની વાસ્તવિક પ્રતીતિ કરવા ધારે તો પણ અત્યારે પણ આરાધન થઈ શકે એવું છે. બધાના ઘરમાં સૌએ આત્મસિદ્ધિ મોઢે કરવા જેવી છે. આત્મસિદ્ધિ તો મોઢે કરી નાખવી એમ કે છે. એમના હૃદય તો સભાગભાઈ બધા એ તો મોઢે કરી હતું ને, બધાએ કરવા જેવી છે. મોક્ષમાળામાં જેમાં 108 મણકારો પાઠ છે, તે નાના બાળકોએ અને વૃદ્ધોએ પણ એ મોક્ષમાળા અવશ્ય વાંચવી, બાળકોએ વાંચવી ને વૃદ્ધોએ મોટી ઉંમરના એ પણ વાંચવી છે, એ તો છે ને. બરાબર, તેમને શ્રીમદ ને 9 વર્ષે તો જાતે સ્મરણ જ્ઞાન ના સંસ્કાર પ્રગટ્યા હતા. 7 વર્ષે છે, આમાં 9 વર્ષે 7 વર્ષે. બરાબર, 1931 24 માં જન્મ છે અને 31 માં એ પ્રસંગ બન્યો છે. વજન છે, અવશ્યમાં વજન છે. મોક્ષમાળામાં જીવ તત્વની વ્યાખ્યા કરતા બે નહીં, શું છે? શું દ્રવ્યાર્થિક ને એને પર્યાયાર્થિક ને દ્રવ્યાર્થિક નહીં ને ભાવાર્થિક નહીં. બરાબર, મારે ભાવાર્થિક, મેં તો એમ બધું બે નહીં હોય છે ને, એટલે એમ બધું ભાવાર્થિક નહીં લીધું. તત્વબોધ પાઠમાં કહેલ છે કે ઘણી નાની ઉંમરમાં જુઓ તો ખરા, દ્રવ્યાર્થિક નહીં અને ભાવાર્થિક નહીં એમ અંદરથી વાત કાઢે છે. જો મોક્ષમાળામાં 17મે વર્ષે પણ 15મે વર્ષે પણ અંદરથી વાત કાઢે છે, એટલે તો શું કહે છે, ઘણા એ લોકો તો એમ જ માને છે કે તો જ્ઞાન લઈને જાય દાદા. જો એમણે આ અંગત કાવ્ય ન લખ્યું હોત કે 1947 સંકિત શુદ્ધ પ્રકાશ રહે છે, તો એમને ક્યારે સંકેત થયો એ કાઢવું મુશ્કેલ પડત. કેમકે નાની ઉંમરમાં પણ એમના વિચારો બહુ પ્રમાણભૂત છે, લખાણ બહુ પ્રમાણભૂત છે. એટલે ઘણી નાની ઉંમરમાં જુઓ તો ખરા, દ્રવ્યાર્થિક નહીં ને ભાવાર્થિક નહીં, ભાવાર્થિક નહીં એમ અંદરથી વાત કાઢી છે. પણ એ તો બધું સમૂહ હોય તો એનું ફળમાં સમ્યક દર્શન આવે ને, સમ્યક જ્ઞાન ક્યારે પ્રગટે? આગળની ભૂમિકા એને સમળી હોય તો ને. હા, સમ્યક નથી થયું ને, મિથ્યા છે, પણ એ તો મંદ મિથ્યા છે. એ કઈ મિથ્યાત્મક જોર નથી ત્યાં, મિથ્યાત મંદ છે અને એનો અનુભવ ઘટતો જાય છે અને સમ્યક દર્શન પ્રત્યે જીવ આગળ વધતો જાય છે. એ જોવાનું કે જે મિથ્યા છે મિથ્યા છે એમ જોવાનું, એમ કે જોવાની નજર તો સરખી જોઈ કે નહીં. અને કહ્યું છે કે ભગવાને બે પ્રકારે દ્રવ્યને ઓળખાવ્યા છે, દ્રવ્યાર્થિક અને ભાવાર્થિક. એમાં કેટલી સરસ બુદ્ધિ અને સંસ્કારનો મેળ દેખાડ્યો છે, સરસ બુદ્ધિ અને સંસ્કારનો મેળ દેખાડ્યો છે. ભાવ અને પર્યાય એક છે, ભાવ તો કે પર્યાય તો પર્યાયાર્થિક નહીં થયો કે ભાવાર્થિક નહીં થયો, બે એક વાત છે, શબ્દ જુદા છે. લોકોને 80 વર્ષે પણ ખબર ન પડે કે દ્રવ્યાર્થિક નહીં શું અને પર્યાયાર્થિક નહીં શું હશે. સંપ્રદાયમાં તો 80 વર્ષે પણ ઘણાને એ વાત સાંભળી નથી કે આ દ્રવ્યાર્થિક નહીં શું ને પર્યાયાર્થિક નહીં શું. ભાવાર્થિક નહીં એટલે આત્માની સમય સમય વર્તી અવસ્થા ભાવો તે બતાવનારું જ્ઞાનનું પડખું. એને પર્યાયાર્થિક નહીં કહો કે ભાવાર્થિક નહીં કહો. વિશ્વમાં 6 સ્વતંત્ર દ્રવ્યો છે, એને ઓળખાવનાર દ્રવ્ય દ્રષ્ટિ છે, સામાન્ય ને વિશેષ દ્રષ્ટિને નહીં કહે છે. નહીં, દ્રષ્ટિ એટલે દ્રષ્ટિકોણ એમ લેવો, સમજ્યા? દ્રષ્ટિ એટલે અહીંયા દ્રષ્ટિકોણ લેવો. સામાન્ય ને વિશેષ દ્રષ્ટિને નહીં કહે છે, એ દ્રષ્ટિકોણને નહીં કહે છે. વિશેષ એટલે મુખ્ય, સામાન્ય એટલે ગૌણ. 16 વર્ષ અને 5 મહિને મોક્ષમાળા રચી છે, એટલે 16 વર્ષની ઉંમર પૂરી થયા પછી 16 વર્ષે અને 5 મહિને મોક્ષમાળા રચી છે. 64મો પાઠ લખતા લખતા સાહેબ, પહેલા તો ખડીયો કલમ વાપરતા ને, છાંટણીઓ કરવાનું, આપણે બધા પુસ્તકો જોયા એમાં બધા જે કાળા આઈટમ અક્ષર છે ને એ કાળી શાહી ના છે, એટલે આજે એટલા કાળા લાગે છે એનું કારણ કે એને રોશનાઈ કે છે ને, એનું રોશનાઈ એટલે એની રોશની જાય નહીં, રોશનાઈ એટલે હું એ ઝાંખા ન પડે એટલે એને રોશનાઈ કે છે, જે કાળી શાહી જે રીતે બનાવે છે એને રોશનાઈ કે છે, ગુજરાતી મને રોશનાઈ કે છે. 50 વર્ષે એવા ને કાળા દેખાય જોયે ને, કાગળ હળી જવા એવા છે, અક્ષર એવા નહીં છે જોરદાર. કમિશન એજન્ટ તરીકે કેવા નીતિ નિયમો એમણે અપનાવ્યા હતા અને કેટલી પ્રમાણિકતા હતી એમની વ્યાપારમાં. ખર્ચમાં કોઈને પૈસો વધારે લગાડવો નહીં, ખર્ચમાં કોઈને પૈસો વધારે લગાડવો નહીં, જે ભાવે જેનું ખરીદ વેચાણ હોય એ બતાવવું, અને એને કેમ વધુમાં વધુ ફાયદો થાય એના માટે આટલી આટલી કાળજી રાખવી. એ 23મા વર્ષે એમણે આખરે સર્ક્યુલર કાઢેલો છે ઘરાગો ઉપર, છપાયો છે એમણે, કયા પ્રેસમાં છપાયો એ નીચે લખ્યું સર્ક્યુલર લેટર કાઢ્યા છે, જે અત્યારે મોટી મોટી કંપનીઓ કાઢે ને પોતાના ઘરાગને, તો સર્ક્યુલર લેટર રેવાશંકર જગજીવનની કંપની, શું મેનેજર રામચંદ્ર રવજીભાઈ મહેતા મેનેજર કરી લખ્યું છે પોતે. આપણું એમનું સાંસારિક સાહિત્ય છે પણ એ બધાને ન બનતા હોય, એ બીજું કે આ લોકો તો શ્રદ્ધાળુ છે એટલે વાંધો નથી, બધું બતાવ્યું ઘણું કર્યું છે. 16 વર્ષ અને 5 મહિને મોક્ષ માળા રચી પછી ઉત્તરોત્તર તેમનું જીવન જોશો તો તેમાં લોકોત્તર સુગંધ જોઈ શકશો. 16મા વર્ષ પછી પણ ઉત્તરોત્તર તમે જોશો તો લોકોત્તર સુગંધ જોશો તમે, એમ કે છે લોકોત્તર સુવાસ. એ બધા સંસ્કાર પૂર્વ ભાવના હતા, એમને એ બધા સંસ્કાર પૂર્વભાવના હતા, પૂર્વભાવના સંસ્કાર તો લઈને આવ્યા હતા ને, શું વિચારના જાગી ગઈ છે પછી એમાં શું હોય, ક્યાંક શોકસમ નો હોય જુદી વસ્તુ, એ કઈ મુખ્ય કરવા જેવી વાત નથી. એવા જ્ઞાની પુરુષ અહિયાં હતા ત્યારે તેનો લાભ લેનાર ખાસ કોઈ નહોતું, એવા સમર્થ જ્ઞાની પુરુષ અહિયાં હતા તો પણ તેનો લાભ લેનારો વર્ગ ઓછો હતો, બહુ ઓછા માણસો સંપર્કમાં આવ્યા, તો 100 માણસો તો સંપર્કમાં આવ્યા હશે એવું લાગે. કેશવલાલ મથુભાઈ કરીને છે, 3-4 પત્રો છે એના ઉપરના, 3 છે 4 છે 4 પત્રો છે એમના, એણે તો 25-30 પત્રો લખેલા છે, બહુ સારા પત્રો લખ્યા છે, પોતાના પરિણામોનું અવલોકન કરીને લખે છે, હું વાંચવા જેવા પત્રો છે, એનું સારું લખેલું મારું કામ સાધારણ છે, લીંબડીના છે અને સાધારણ સ્થિતિ એટલે નોકરી કરવા એ ભાવનગર આવ્યા છે, ભાવનગર લખુવરજીભાઈ હતા એને ત્યારે ગયા દૈન ધર્મ પ્રસારક સભામાં. કેટલી કેટલો પગાર ખબર છે? 12.5 રૂપિયાનો, 12.5 રૂપિયાનો પગાર. એમનો કે મારે 15 રૂપિયાનો ખર્ચ આવે છે, 1.5 રૂપિયા મહિને તૂટે છે, થોડો વેપાર કરું છું સાઈડમાં, 12 મહિને 150 રૂપિયા મને મળે છે, 200 રૂપિયાનો ખર્ચ છે, 50 રૂપિયા તૂટે છે, એટલે થોડો વેપાર કરું છું બાજુમાં. એના નડિયા ડાયવા છે ગોપાળુદેવ, તો કે મારે આવવાની બહુ ભાવના છે પણ પૈસા નથી ભાડાના. એક સાધર્મી ભાઈએ કીધું હું 5 રૂપિયા આપું, તે 5 રૂપિયામાં આવવા જવાનું પતી જતું હશે, હું 5 રૂપિયા આપું કે એવા તમારે દર્શન કરવા જવાનું, ના મારે દેણું નથી વધારવું, મારા પાસે દેણું છે કે હજી વેપાર કરેલો ને કઈ નુકસાન નહીં હશે, પછી નોકરી લાગી ગયા, મારે દેણું છે પૂરું કરવું છે, મારે 5 રૂપિયાનું દેણું વધારવું નથી, ઠીક 5 રૂપિયા ન લીધે ન ગયા એવા દાખલા મળે છે, બહુ આત્મા છે માણસો ઘણા એવા છે, પરિચયમાં આવ્યા ઘણા આત્માર્થી માણસો આવ્યા. એ બધા સંસ્કાર પૂર્વ ભાવના હતા. એવા જ્ઞાની પુરુષ હયાત હતા ત્યારે તેનો લાભ લેનાર ખાસ કોઈ નહોતું. કોઈ લાવો તો ખરા કે સંદેશો કેમ છે, મોક્ષ માર્ગ નો એ સંદેશો કેવો હશે એવું અત્યારે તો કોઈ લાવો છે કોઈ દેખાતું નથી એમ કે. એક વખત તેઓ પૂર્વજન્મના સંસ્કારના સ્મરણની ભાવના ભાવે છે કે ધન્ય તે સત્સમાગમ, અરે જે પૂર્વે સત્સમાગમ કર્યા તે ક્ષેત્ર તે કાળ અને તે ભાવ સાંભળી આવે છે. અહીંયા દુકાનમાં ને મુંબઈમાં ને નિવૃત્તિ ક્ષેત્ર જે સત્સમાગમ નિવૃત્તિ કાળ અને નિવૃત્તિ ક્ષેત્રે આરાધેલો એવો સત્સમાગમ અહીંયા પણ અમને સાંભળી આવે છે. ધન્ય સત્સમાગમ નો આનંદ. પ્રવૃત્તિમાં બેઠા છતાં તે નિવૃત્તિ સંયોગ અને સત્સમાગમ યાદ આવે છે. ત્યાં બેઠા છતાં અમને આ યાદ આવે છે. આ તે એકાંત વન ક્ષેત્રમાં બેઠા છે કે ઝવેરાતના ધંધામાં છે, ક્યાં છે? ઝવેરાતના ધંધામાં બેઠા બેઠા વનવાસ યાદ આવે છે અમને પૂર્વ ભાવના. એવા ધર્માત્માને ઓળખવા માટે અંતરંગ દ્રષ્ટિ ખીલવી જોઈએ, એની દ્રષ્ટિ જોઈએ, નહીતર એનું અવમાન આવે નહીં. એમ લાગે સાધારણ માણીયા છે, કોટ પહેરે છે, પાઘડી પહેરે છે, ખેસ નાખ્યો છે, બૂટ પહેર્યા છે, ધોતિયું પહેર્યું છે, સાધારણ માણસો દેખાતા હોય એવા દેખાય. એમાં કપડા બપડા બધા સાચવા છે એવા ને એવા છે. મુંબઈમાં જવેરાત નો એમને ધંધો છે એટલે વાવાણિયામાં એમને છાપ સંપન્ન માણસ માં ગણાતી હતી. એમને એમણે પુસ્તક બહાર પાડ્યું છે એમના આપ્તજનો કુટુંબીજનો નું. એમાં એમના પત્ની જબકબેન છે, એ હાથે કામ કરતા હોય છે ઘરે, કામ મળી નહીં ગામડામાં તો કામ મળી મળે પણ એ પોતે હાથે ઘરકામ કરતા હશે. તો કોઈ કીધું કે તમે આવા પૈસા વાળા છો ને હાથે અંતરવા કામ કરો છો, તમે તો શ્રીમંત માણસ છો. એટલે એમના સાસુએ કીધું દેવમાં શ્રીમતીના માતુશ્રી, ઘરકામ કરવું એમાં કઈ શરમ ન હોય. ઘણા શ્રીમંત માણસો એમ કઈ કોઈનો દાખલો આવ્યો એ પણ ઘરકામ કરતા હતા, ઘરકામ કરવું એમાં કઈ ધર્મ ન હોય. પણ કહેવાનો મતલબ એ કે એમને છાપ પૈસા વાળા માણસો માં, કેમ કે ભાઈ આ તો મુંબઈ જાય, એ જમાનામાં મુંબઈ જાય એટલે પૈસા વાળા હોય જાય, એમાં પાછો જવેરાત નો ધંધો છે એમ કહેવાય. દીકરા જીવતા હતા એ વખતે પણ નથી પૂર્યું, છગનભાઈ જીવતા હતા એને ખબર પડતી હતી. જ્યોતિષનું જ્ઞાન હતું ને એમને બધી ખબર હતી. બે છોકરા મોટો 19 વર્ષની ઉંમરે, પણ એમના દેહાંત પછી મોટા દીકરાનો અવસાન થયું છે. નાના તો છે, નાની 7-8 વર્ષની ઉંમરે બાળપણમાં સમજ્યું છે. બે દીકરીમાં એક દીકરી પણ 28 વર્ષની ઉંમરે કાશીબેન કરી હતા, એ 28 વર્ષની ઉંમરે. એમને બે દીકરા છે ને પરિવાર છે, એમનો પરિવાર છે. અને આ જે છે આમનું આયુષ મોટું હતું, આ જવલબેનનું 90 વર્ષ એમનું આયુષ મોટું. એમને આ બધું ડેવલપ ઘણું કર્યું. એમને શું છે, એમના સસરા હતા એ કૃપાળુ દેવના પરિચયમાં આવ્યા હતા, રણછોડદાસ ધારશીભાઈ ધરમપુરમાં ઉત્તર ગુજરાતમાં કઈ ગવર્મેન્ટ સર્વિસ હતી, ફોરેસ્ટ ઓફિસર હતા. તો ત્યાં એ બાજુ જંગલમાં જતા હતા ને એ બાજુ મળ્યા હતા એટલે એમને શ્રદ્ધા થઈ હતી. આ ભગવાનલાલભાઈ એવી શ્રદ્ધા નહોતી પણ પાછળથી એમના પિતાશ્રીના કહેવાથી શ્રદ્ધા થઈ. અને પાછા એમના પત્ની એટલે આમની દીકરી પાછા, એમ બે રીતે મેળ ખાતો, ઘરમાં પત્ની ને માથે એના પિતા, એ બે જણા એ થઈને અમને વિશે જરા વિશેષ વાતચીત કરી દે. પછી એમને ઘણી શ્રદ્ધા થઈ છે. આ ફજર માણસ તો બહુ હતા, પણ પછી એમણે અર્પણતા ઘણી કરી, એટલે આ મામાણીયાનું જે જન્મભવન છે એ લોકોએ બંધાવ્યું છે. એ જમાનામાં લાખ રૂપિયા ખર્ચે બંધાવ્યું છે. પૈસા વાળા હતા, કરાચીમાં બંગલા પેઢીઓ એ બધું એ લોકો. પછી પાકિસ્તાન છે એમાં બધું ગયું. ધર્માત્માને ઓળખવા માટે અંતરંગ દ્રષ્ટિ ખીલવી જોઈએ. ધર્માત્માની અંતરની ઉજળાઈ ધર્માત્મા જાણે. અંતર એનું કેટલું ઉજ્જવળ છે
ધર્માત્મા જાણે.
ધર્માત્મા જાણે. સાધારણ જીવોના ટૂંકા ગજ વડે જ્ઞાનીના મહાન હૃદયના આંખ ન દેખાય. એનો માપવાનો ગજ ટૂંકો છે, એના હૃદયને સાધારણ જીવો ન માપી શકે. દ્રષ્ટાંત કે જેમ નિશાળે ભણનારો 9 વર્ષનો બાળક રવિવારનો દિવસ હોવાથી ઘેર હતો, એના બાપ બજારેથી આલપાકનો તાકો લાવ્યા. આલપાક એટલે પેલું મકલું, છોકરો ભરવા પીધો તો 75 હાથ 75 હાથ થયો. ત્યારે છોકરો કહે, બાપા તમારી વાત ખોટી છે, આ તો 75 હાથ છે. ત્યારે બાપા કહ્યું કે અમારા લીવડ દીવડ ના કામમાં તારો હાથ ન ચાલે, તારા માપ ન આવે ન ચાલે એમ કે છે. ત્યારે છોકરો કહે, હું માણસ નથી, હું મારે હાથ નથી. જે વ્યવહારના માપમાં બાળકનો હાથ કામ ન આવે તેમ ધર્માત્માના કાળજે બાળજીવોની અજ્ઞાનીથી મપાઈ નહીં. આમ ભૂલ કરી તેમ ભૂલ કરી મપાઈ નહીં. બાળજીવો છે બધા, એનું કામ નથી, એના મગજનો કામમાં આવે એમ કે છે. આ તો લોકોત્તર ચીજ છે, અનંત કાળે નહીં મળેલી એવી લોકોત્તર ચીજ છે. કઈ ભણતર થઈને કઈ એવી રીતે કઈ સમજાઈ જાય, બુદ્ધિ હોય એટલે સમજાઈ જાય એવો વિષય નથી. કઈ લોકોત્તર વસ્તુ છે, એના માટે તો પાત્રતા ને યોગ્યતા જોઈએ. તેમ ધર્માત્માના કાળજા બાળજીવોને અજ્ઞાની થી મપાય નહીં. પણ બાળક મટીને યોગ્ય થાય તો પછી મેળ બેસી જાય. યોગ્યતા આવે તો મેળ બેસે, અને મેળ બેસે ત્યારે સમજવું કે હવે કઈ યોગ્યતા આવે છે. પૂછવા શેનો આવે? માટે જ્ઞાનીને ઓળખવા પ્રથમ તે માર્ગનો પરિચય કરવો પડશે. રુચિ વધારો, વિશાળ બુદ્ધિ, મધ્યસ્થા, સરળતા વડે જીતેન્દ્રિય પણ એ ગુણો જોઈએ. એ એમને નાની ઉંમરમાં પાઠ લખો કે 40 નો આંક છે ને, 23માં 22માં 23માં વર્ષે લખેલું છે. આજે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થા, સરળતા, જીતેન્દ્રિય પણ તત્વ પામવાના લક્ષણ છે, પાત્રતાના એવા લીધી છે ને. સંતની પરીક્ષા થઈ, સંતનો આદર થાય અને તો જ ધર્માત્માનો ઉપકાર સમજી શકાય. સંતની પરીક્ષા થઈ, સતનો આદર થાય. હિત અહિતની પરીક્ષા કરતા શીખવું પડે. પહેલા એ કહ્યું છે, હિત અહિતની પરીક્ષા કરતા શીખવું પડે. સંતની પરીક્ષા થઈ, સતનો આદર થાય અને તો જ ધર્માત્માનો ઉપકાર સમજી શકાય. ધર્માત્માનો ઉપકાર ન સમજાય તો સમજવું કે હજી એને પરીક્ષા કરતા નથી આવડી. અને ત્યારે પોતાના ગુરુનું બહુમાન આવે. વર્તમાનમાં જ અપૂર્વ શાંતિ પ્રગટે અને કોઈને પૂછવા જવું ન પડે. પછી એને પૂછવા જવું ન પડે. પોતાને અંદરથી શાંતિ પ્રગટે એ કોને પૂછે એમ કે. પૂનમનું પ્રવચન સમાધિ મંદિરમાં કરેલું શરૂ થયું. આયા દિવસે કાર્તક સુદ પૂનમ જન્મ જયંતિ હતી. ગુરુદેવ રાજકોટમાં બિરાજતા હતા એટલે ત્યાં એમને સમાધિ મંદિરમાં જઈને આ પ્રવચન આપ્યું છે. 26/11/39 નું પ્રવચન છે એ ત્યાં આપેલું છે. પછી આ 27/11/39 નું આનંદ નિકેતન એટલે આનંદભાઈ ના બંગલે આપેલું છે, ત્યાં જ ઉતરતા ત્યાં જ પ્રવચન આપતા હતા. રાજકોટ, રાજકોટ એ આણંદભાઈ ના ભગવાનલાલભાઈ જેમણે આ બંધાયું, જવલબેન ના સસરા એ બધા, નાનલાલભાઈ ને એ બધા મામા ભાઈ ના ભાઈઓ થાય છે. અને એમને રંગૂન બાજુ મોકલવાની ભલામણ આમણે કરેલી છે સુમતજીએ, પ્રાણજીવનભાઈ ને, નાનાલાલભાઈ ને, કાલિદાસ મોહનલાલભાઈ ને, કાલિદાસભાઈ ને, અને રંગૂન તમારે જવું જવેરાત નો ધંધો કરવા એ શ્રીમતજી ની ભલામણ. આમ તો કોઈ ચાર ભાઈઓ હતા, એક તો ડોક્ટર પ્રાણજીવનભાઈ ડોક્ટર હતા, પોપટલાલભાઈ તો આ શ્રીમતજી ના સસરા, રેવાશંકરભાઈ ત્રીજા, અને શું ચોથા એ છે મોહનભાઈ જેવું કોઈ નામે ચાર ભાઈઓ છે. સસરા પક્ષ નું આ લોકોનું બધાને પુસ્તક એ લોકોએ બહાર પાડી આપતો જનો કરીને એનો બધો ઇતિહાસ આપ્યો છે. એમની પેટી હતી ને, એમની રંગૂન માં પેટી હતી, આ લોકોને મોકલ્યા હતા તમે જાઓ જવા કમાવાનું, કમાવા જેવું છે ભલામણ એમ નહીં હતી શ્રીમતી ની ભલામણ. મનુભાઈ એવા હતા, એમને પુસ્તક આપ્યું કે આ લઈ જાવ, તમે એવો બધો ઇતિહાસ છે. અને એ જન્મભુવન નો પાયો નાખ્યો છે રામજીભાઈ, 1997 માં કેમ છે રામજીભાઈ ના હાથે ખાતમુહૂર્ત કરાયું છે. રાજકોટ ના વકીલ રામજીભાઈ માણી છે દોષી છે એની અંદર સહી વાત છે. તે દિવસ આ બધા આવેલા નાનાભાઈ ને બેચરભાઈ ને મોહનભાઈ ને, બેચરભાઈ તો ઘણી મહેનત કરી છે જન્મભૂમિ ચણાવાની અંદર પણ દેખરેખ રાખવી, બીજી બીજી ઘણી સેવા આપી છે બેચરભાઈ ને. એકસો ને 29મી ગાથા ચાલે છે, તેનો ભાવ એ છે કે સદગુરુની આજ્ઞા અને તેનો વિચાર, યથાર્થ સ્વરૂપનું ધ્યાન એ જેમ છે તેમ સેવન કરે તો અંતરમાં મોક્ષ સ્વભાવ શક્તિ રૂપે છે તે થાય. એનો સાર છે, ભાવ છે એટલે એનો એ સાર છે. સામે સદગુરુની આજ્ઞા નિમિત્તપણે અંદરમાં પોતાના ઉપાદાનમાં પોતાના સ્વરૂપની ઓળખાણ અને ધ્યાન તો મોક્ષ પ્રગટ થાય. હવે સત્ય પુરુષાર્થ કરવાનું કહે છે. જેમ છે તેમ સેવન કરે, નહીં નહીં બિલકુલ નહીં, પોતાનો આશ્રય ભળવાનું હોય નહીં. તો પોતે ડાક્ટરની, લોકો ડાક્ટરની દવા લે ને, અને એ એમ કે તમે આ ટીકડી લખી આપી ને મને ઓલી લો તો શું કે ડાક્ટર, ડાક્ટર હું શું તમે છો એમ કે શું કે લખે કે પણ હું આ ટીકડી લઉં તમે લખી આપી પણ ઓલી લઉં તો પણ ડાક્ટર હું શું તમે છો એમ જ કે શું કે અંતરમાં મોક્ષ સ્વભાવ શક્તિ રૂપે છે તે હવે સત્ય પુરુષાર્થ કરવાનું કહે છે. 130ની ગાથા, જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેડ્યો નહીં આત્મા, આ ઓથ લે છે કોઈ. હવે સ્થિતિ છે એ પણ એક સિદ્ધાંત નો વિષય છે, અને પુરુષાર્થ છે એ પણ એક સિદ્ધાંત નો વિષય છે. સિદ્ધાંત કહો તો વસ્તુની સ્થિતિ કહો. સિદ્ધાંતમાં અનેક પ્રકારના સિદ્ધાંતો છે, પણ કયો સિદ્ધાંત અવલંબન કરવા યોગ્ય છે, અવલંબન માટેનો સિદ્ધાંત કયો છે, અને કયો સિદ્ધાંત માત્ર જાણવાનો છે, એની વહેંચણી કરતા ન આવડે તો જેનું અવલંબન નથી લેવાનું એનું અવલંબન લેવા જાય, ને જેનું અવલંબન લેવાનું છે એ છૂટી જાય. આ ગાથા એ ટાઈપની છે કે પુરુષાર્થ છે એ અવલંબન કરવાનો, આદરવાનો વિષય છે, વજન દેવાનો વિષય છે, અને ભાવ સ્થિતિ એ સિદ્ધાંતનો વિષય, વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ એ માત્ર જાણવાનો વિષય છે. એના ઉપર જોર ન દેવું, એના ઉપર વજન ન દેવું, એનું અવલંબન ન લેવું કે મારી ભાવ સ્થિતિ હશે તો બી કામ થશે, એમ ન કરવું. ત્યારે અહીં જ વાત છે કે ક્રમબદ્ધનું અવલંબન ન લેવું, ક્રમબદ્ધ નો વિષય જાણવાનો છે, જ્ઞાયક નું અવલંબન લેવું. જે જ્ઞાયક સ્વરૂપ નું અવલંબન લેતા પર્યાયની ક્રમબદ્ધતા નું યથાર્થ જ્ઞાન થાય, એ રીતે જ્ઞાયક ના અવલંબને પર્યાયની ક્રમબદ્ધતા ને જાણવી, પણ પર્યાય નું ક્રમબદ્ધ પણ અવલંબન માં લેવું નહીં, એમ છે. એવા ઘણા સિદ્ધાંતો છે ભાઈ, કહેવાય બધા સિદ્ધાંતો, પણ કયા સિદ્ધાંતો અવલંબન લેવા યોગ્ય છે, અવલંબનના કારણભૂત છે, કયા સિદ્ધાંતો માત્ર જાણવાનો વિષય છે કે જેથી વસ્તુ સ્વરૂપમાં વિપરીતતા ન આવે, વસ્તુ સ્થિતિ જાણવામાં વિપરીતતા ઉભી ન થાય, એવી વહેંચણી કરતા આવડવી જોઈએ, તો પ્રયોજન સિદ્ધ થાય, નહીતર પ્રયોજન સિદ્ધ ન થાય. જ્યારે જીવ જ્ઞાયક નું અવલંબન લે ત્યારે એને પોતાની વર્તમાન પર્યાય અને ભાવિ પર્યાય એની ઉપેક્ષા આવે, એની ઉપેક્ષા આવે. અપેક્ષા જ્ઞાયક ની થાય અંતર તત્વ ની, ત્યારે બહિર તત્વ એવી જે પર્યાય ની ઉપેક્ષા થાય. ઉપેક્ષા થાય તો કે ઉપેક્ષા કરો, પણ માડું એવું કઈ થઈ જશે તો પર્યાય બગડી જશે, તો સાવધાની તમે પર્યાય ની નહીં રાખો અને પર્યાય નો વિવેક નહીં રાખો ને કઈ પર્યાય ખરાબ થઈ જશે તો એની ચિંતા નહીં કરી, પર્યાય ક્રમબદ્ધ છે. એ પર્યાય ક્રમબદ્ધ છે, એની જ્ઞાની ચિંતા નથી કરતા, તું નહીં કર. પણ કેવી રીતે શરત છે નાયક ના અવલંબને, આ શરત નહી કર સ્વચ્છંદ થઈ જશે. પાછું જો નાયક ના અવલંબન અને પુરુષાર્થ વગેરે એ વિશે યાદ કરવામાં આવે તો એ પર્યાયની ક્રમબદ્ધતા સ્વચ્છંદતાનું કારણ થયા વિના આમ છે, એનો ન્યાય એવો છે. એટલે સિદ્ધાંતિક વિષયનો જે આપણે ત્યાં તો વિશેષ સ્વાધ્યાય કરવાનો પ્રકાર છે, બધી વાત સિદ્ધાંતથી વિચારવામાં આવે છે, ત્યારે આ વહેંચણી થવી જોઈએ. સિદ્ધાંતના બધા સિદ્ધાંતોના બે ખાતા પાડી દેવા, એક અવલંબનને કારણભૂત સિદ્ધાંત છે કે નહીં, કે માત્ર જાણવાને કારણભૂત સિદ્ધાંત છે, આ બે ખાતા પાડવાની. જો આ વહેંચણીની ખતમણીમાં ભૂલ પડે તો ઉલટું સુલટું વિતરાઈ જાય, બીજું કઈ ન થાય, એવું વિષય છે. પાંચે સમય નું એને યથાર્થ જ્ઞાન થઈ જાય, ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. ખાલી પ્રશ્નોત્તર માળા શીખી જાય એટલે એને યથાર્થ જ્ઞાન ન થાય, નાયક ના અવલંબને જ પાંચે સમય નું યથાર્થ જ્ઞાન થાય. નાયક ના અવલંબને પુરુષાર્થ અનુભવ ગમે થઈ ગયો બસ, બાકી નિમિત્ત અને જે કઈ બીજા છે પર્યાય આદિના ભાવો સદભાવ એ બધા એનું જ્ઞાન થઈ જાય યથાર્થ ઉપેક્ષા સહિત. એમ એમ થઈ આ ગાથા એ લખી કે કરો સત્ય પુરુષાર્થ, પુરુષાર્થ કરવા માટે તૈયાર થાવ, ભવસ્થિતિ નું નામ લઈને આત્માર્થ ને અટકાવો નહીં, આત્માર્થ ને છેદો નહીં. ગુરુદેવ નું પ્રવચન તો જરા વિશેષ છે ને, હવે જ નહીં, કારણ કે સિદ્ધાંતિક વિષય છે ને, એ વિસ્તારથી પ્રવચન.
જીવનદાર ભગવાન.